આસન. આસનના બે અર્થ થાય છે. એક, વિવિધ પ્રકારના યોગાસનો, જેવા કે પદ્માસન, સિદ્ધાસન, મયુરાસન, સ્વસ્તિકાસન, સુખાસન, ધનુરાસન, શિરસાસન, સર્વાંગાસન વગેરે વગેરે અનેક પ્રકારના યોગાસનો હોય છે. આ આસનો મુખ્યત્વે હઠયોગના અંગ છે. આ બધા આસનો તથા નેતિ, ધોતી, બસ્તી વગેરે ક્રિયાઓથી તથા ભસ્ત્રિકા, કપાલભાતિ, અનુલોમ વિલોમ વગેરે પ્રાણાયામના પ્રકારો દ્વારા શરીરની નાડીઓ તથા શક્તિ કેન્દ્રોની શુદ્ધિ થાય છે. ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિઓનો અભૂતપૂર્વ વિકાસ થાય છે. બ્રહ્મચર્ય પાલનમાં દ્રઢતા આવે છે. શરીર તેમજ બહાર વિશ્વમાં રહેલા પ્રાણતત્વ ઉપર કાબુ આવે છે, તેથી પ્રાણશક્તિના અનેક ચમત્કારો સર્જી શકાય છે. શરીર સંપૂર્ણપણે નિરોગી બને છે. હઠયોગની સાધના દ્વારા શરીરના દરેક કોષને સતત નવજીવન ને પોષણ મળવાથી યોગી વૃદ્ધાવસ્થા ઉપર કાબુ મેળવી ઘણું લાંબુ ને નિરોગી જીવન જીવી શકે છે. એવો હઠયોગી ધારે તો પોતાના આયુષ્યને સેંકડો વર્ષો સુધી લંબાવી શકે છે. ભારતવર્ષમાં સેંકડો વર્ષો સુધી યોગીઓ જીવ્યા છે તેવા દાખલાઓ મળી આવે છે. સ્વામી વિવેકાનંદજીને એક યોગી આશરે 1300 વર્ષની ઉંમરવાળા મળ્યા હતા તેમ તેમણે જણાવેલું. હઠયોગની ષટકર્મ, આસનો, પ્રાણાયામ, ઇન્દ્રિયોના નિગ્રહની તપશ્ચર્યા, બ્રહ્મચર્ય, અમુક શક્તિશાળી મંત્રો તથા ઔષધિઓમાં રહેલી ગજબની શક્તિના પ્રયોગો દ્વારા શરીરના પંચભૂતાત્મક પરમાણુઓમાં નિરંતર આવશ્યક ફેરફાર કરી શરીરને નિરોગી રાખી શકાય છે. વૃદ્ધાવસ્થા તથા મૃત્યુને વર્ષો સુધી નિવારી શકાય છે. આવી હઠયોગની સાધના યોગ્ય માર્ગદર્શક ગુરુના સાનિધ્યમાં ન થાય તો લાભને બદલે ગંભીર હાનિ થવાનો સંભવ રહે છે. માનવ જીવનનો ધ્યેય ફક્ત લાંબુ નિરોગી જીવન જીવવું એ જ નથી. વાસ્તવમાં અમૂલ્ય એવા માનવ જીવનનો ધ્યેય છે આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરી પ્રભુના સ્વરૂપમાં પૂર્ણ અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી આત્યંતિક મોક્ષની પરમપદની પ્રાપ્તિ કરવી, અને તેથી ઓછું કશું જ નહીં. એમ તો વડનું ઝાડ ઘણી વખત હજારો વર્ષો સુધી જીવે છે, તો પણ આખરે તે વટવૃક્ષ જ રહે છે. તેની ચેતનાનો કોઈ આધ્યાત્મિક વિકાસ થતો નથી. કેટલાક પશુઓ પણ નિરોગી ને લાંબુ જીવન જીવે છે. તેઓ બહુ ઓછા માંદા પડે છે, પણ તે પશુ જ રહે છે. તેમ નિરોગી ને લાંબુ જીવન જો જીવનનો આધ્યાત્મિક ઉત્કર્ષ રૂપ ધ્યેય સિદ્ધ કરવામાં ઉપયોગી ન બને તો તે પશુતુલ્ય જીવન વિષય ભોગમાં વેડફાઈ જાય અને નિરર્થક બની રહે. માટે નિરોગી શરીર સાથે સેંકડો વર્ષ જીવી જવું તે બહુ અગત્યનું નથી, પરંતુ માનવ શરીર જેવા ઉત્તમ માધ્યમ દ્વારા પ્રભુ પ્રાપ્તિ કરી જીવનને ધન્ય બનાવવું તે અતિ મહત્વનું છે. પ્રભુ પ્રાપ્તિ રૂપ માનવ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય કેવળ મનુષ્ય શરીર દ્વારા જ સિદ્ધ થઈ શકતું હોવાથી માનવ દેહને મંદિર તુલ્ય ગણ્યું છે. અર્થાત દેહ મંદિરની દેવના મંદિરની જેમ યથા યોગ્ય પરવરિશ, જાળવણી થવી જોઈએ. કારણ કે દેહ મંદિર દ્વારા જ આત્મામાં પરમાત્માના સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ નિજ મંદિર બનવું શક્ય બને છે. શરીર રૂપી માધ્યમ સિવાય આત્માની ઉર્ધ્વગતિ સંભવી શકતી નથી એવો પ્રભુનો જ નિયમ છે. શરીર નિરોગી ને તંદુરસ્ત ન રહે તો સાધનામાં અડચણ ઊભી થાય છે. માટે શરીરને નિરોગી ને સ્વસ્થ રાખવા બનતો પ્રયત્ન કરવો આવશ્યક છે. તે માટે નિયમિત વ્યાયામ, યોગ્ય પોષક ને શુદ્ધ સાત્વિક આહાર, યોગના અમુક આસનો તથા પ્રાણાયામ અથવા ઊંડા શ્વાસોચ્છ્વાસની ક્રિયા, શરીરને મનની શિથિલીકરણની ક્રિયા તથા ધ્યાન વગેરે દ્વારા તન મનને નિરોગી બનાવી શકાય છે. અમુક પ્રકારના યોગાસનો, પ્રાણાયામ, આહારના નિયમો વગેરે જાણકાર પાસેથી શીખી લઈ તેને અમલમાં મૂકવાથી શરીરનું આરોગ્ય જળવાઈ રહે છે. શરીરના સ્વાસ્થ્ય માટે આટલું પૂરતું છે. આસનોના વિવિધ પ્રકારો અને હઠયોગની જટિલ પ્રક્રિયાઓમાં બહુ ઊંડા ઉતરવાની આવશ્યકતા નથી. કેટલીક નિયમિત કસરતો કરવાથી શરીરના પાચનતંત્રમાં, શ્વસનતંત્રમાં, રુધિરાભિસરણની ક્રિયામાં ચોક્કસ લાભ થાય છે. હૃદય, મગજ, કિડની, લીવર, પેટના અવયવો વગેરે તંદુરસ્ત ને નિરોગી બને છે. તેની કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના રસાયણોના સ્ત્રાવ સંતુલિત ને સપ્રમાણ થવાથી તન મન નિરોગી ને સ્વસ્થ બને છે. તેથી સાધના સરળતાથી થઈ શકે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, નાયમ આત્મા બલહીનેન લભ્યઃ, અર્થાત આત્મા પરમાત્માની પ્રાપ્તિ નિર્બળોથી થઈ શકતી નથી. નિર્બળ, રોગિષ્ટ, નમાલું ને નિર્વીર્ય શરીર ને મન ભૌતિક તેમજ આધ્યાત્મિક એમ બંને પ્રકારના વિકાસ માટે અવરોધરૂપ છે. માટે તન મન નિરોગી ને તંદુરસ્ત રહે એટલા પૂરતી દેખભાળ કરવી આવશ્યક છે. પરંતુ આખો વખત દેહની આળપંપાળમાં વેડફી નાખવો તે બિલકુલ હિતાવહ નથી. તે મૂર્ખતા છે. તેનાથી તો દેહાભિમાન ઘટવાને બદલે વધુ દ્રઢ થાય છે. તેથી દરેક ક્ષેત્રમાં અતિરેક વર્જી વિવેક ને સમજણનો ઉપયોગ કરવો જ હિતાવહ છે. આપણને આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી અંગો એવા ધ્યાન, ચિંતન, જપ વગેરે એકાગ્રતાપૂર્વક સરળતાથી થઈ શકે એટલા માટે યોગના કેટલાક આસનોની જરૂર છે. તેમાં મુખ્ય સુખાસન, સ્વસ્તિકાસન, સિદ્ધાસન ને પદ્માસન છે. તેમાંથી ગમે તે આસનમાં જેમાં લાંબો સમય સુખપૂર્વક બેસી શકાય તે આસનમાં બેસવું જોઈએ. અર્ધો કલાકથી 3 કલાક સુધી સરળતાથી એક આસને બેસી શકાય એવો અભ્યાસ કરવો જોઈએ. એમ અભ્યાસ કરવાથી તે આસન સિદ્ધ થાય છે. કોઈ પણ આસનમાં કરોડ રજ્જુ સીધી રહે ને ખભા સીધા રહે એ રીતે ટટ્ટાર બેસવાનો અભ્યાસ કરવો. કમરમાંથી વળીને લાંબો સમય ધ્યાનમાં બેસવાથી કરોડ રજ્જુને નુકસાન થાય છે. વળીને બેસવાથી જ્ઞાન તંતુઓનો માર્ગ વિક્ષિપ્ત થવાથી મનની એકાગ્રતા થવામાં પણ અવરોધ થાય છે. માટે નિયમિત અભ્યાસ કરી આસન જીતવું. આસન જીતવાથી ઇન્દ્રિયો, અંતઃકરણની ચંચળતા ને મલિનતા દૂર થાય છે. તેથી દ્વંદ્વાત્મક પરિસ્થિતિમાં સ્થિરતા ને સ્થિત પ્રજ્ઞતા આવે છે. ઇન્દ્રિયો ને અંતઃકરણ ઉપર વિજય મેળવવાની શક્તિ પ્રગટે છે. જપ, ધ્યાન ને ચિંતન જેવી સૂક્ષ્મ સાધનામાં એકાગ્રતા સિદ્ધ થાય છે. આસનનો બીજો અર્થ છે જેની ઉપર સુખાસન, સ્વસ્તિકાસન વગેરે યોગાસનમાં બેસી શકાય તેવું બેઠકનું આસન. તે આસન ઊન અથવા કામળીનું, દર્ભનું કે સૂત્રાવનું ધોયેલું એવું કોઈ પણ આસન ઉપયોગમાં લઈ શકાય. મૃગચર્મ કે વ્યાઘ્રચર્મ, વાઘની ચામડીનું શાસ્ત્રની દ્રષ્ટિએ ઉત્તમ છે. પરંતુ હાલના યુગમાં તે મળવું દુર્લભ હોવાથી તેનો મોહ રાખવાની જરૂર નથી. આસન માટે એટલું જરૂરી છે કે તે શુદ્ધ હોવું જોઈએ. બીજા કોઈ આસનને કે મલિન, અશુદ્ધ પદાર્થ દ્વારા અશુદ્ધ થયેલું હોવું ન જોઈએ. સાધકે પોતાના જ આસનનો ઉપયોગ કરવો હિતાવહ છે. બીજાએ ઉપયોગ કરેલા આસનમાં તેના મનના વિચાર તરંગો કે ભાવ તરંગોની અસર થાય છે, જે સાધનામાં વિક્ષેપરૂપ બની શકે છે. માટે પોતાનું આસન અલગ રાખવું. આસનનું માપ એટલું હોવું જરૂરી છે કે તેની ઉપર બેસવાથી પગનો કોઈ ભાગ જમીનને સ્પર્શે નહીં. જે ઉપર સારી પેઠે બેસી શકાય એવું આસન લેવું એમ શ્રીહરિનો શિક્ષાપત્રમાં આદેશ છે. તેનું કારણ એ છે કે જપ ને ધ્યાન વગેરે ક્રિયાઓ વખતે શરીરમાં વીજ ચુંબકીય શક્તિ ઉત્પન્ન થાય છે. એ વખતે જમીનને પગનો સ્પર્શ થતો હોય તો વીજળી જેમ અર્થિંગ થઈને જમીનમાં ચાલી જાય છે, તેમ ઉત્પન્ન થયેલી ઉર્જા પણ જમીનમાં ચાલી જાય છે. યોગીઓ લાકડાની પાવડી પહેરતા તેનો ઉદ્દેશ પણ આ જ હતો, કારણ કે લાકડું વીજળીનું વાહક નથી,
માટે તેવું આસન રાખવું. આસન મેલું ઘેલું હોય તો પણ મનમાં અશુદ્ધ વિચારો ઉદ્ભવે છે, માટે આસન શુદ્ધ ને પવિત્ર હોવું આવશ્યક છે, જેથી સાધનામાં સરળતા રહે. આ બાબત સાધકે લક્ષમાં લેવી ઘટે.